நமோ ஹரி ஹன்தாம் நமோ சேஜானம் நமோ வாயரியானம் நமோ வக்ஷாயானம் நமோ துர்விஷவசாமோ.
જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર વાળા એનો સ્વાધ્યાય ચાલે છે, એમાં આપણે ત્રીજું પ્રકરણ પર્યાય અધિકાર શરૂ કરીએ. આપણે લાસ્ટ ટાઈમ 5 મિનિટમાં થોડી ચર્ચા શરૂ કરી, એને જ હવે આગળ વધારવા. જો પેજ નંબર 71 છે અને ક્વેશ્ચન નંબર 211, પેજ 71 ક્વેશ્ચન 211, પહેલો ક્વેશ્ચન છે પર્યાય કોને કહે છે, કોને કહે છે? તો ગુણોના વિશેષ કાર્યને અથવા પરિણામને પર્યાય કહે છે. જો આને આપણે થોડું વધારે ડિટેલમાં સમજીએ છે, એકવાર પર્યાય નો ભાવ પકડાઈ જાય પછી આને સમજવું બહુ ઈઝી છે. આપણે આને અમુક પોઈન્ટ થી આજે સમજીએ છીએ. મેં મારા માટે નોટ્સ અમુક લખીને રાખી કે આપણે કયા કયા પોઈન્ટ કવર કરવાના. જો લાસ્ટ ટાઈમ આપણે એક ચર્ચા શરૂ કરી હતી કે પર્યાય કોને કહે છે, તો ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે છે. તો આપણે જોયું હતું કે એક દ્રવ્ય છે, કે સમજો આપણે આજે આત્માનું એક્ઝામ્પલ લઈએ. લાસ્ટ ટાઈમ આપણે કોઈ પણ સોનાનું કેવી રીતના લીધું હતું, આજે આપણે આત્માનું એક્ઝામ્પલ. તો આત્મા એક દ્રવ્ય છે, બરાબર? એક દ્રવ્ય, એમાં ગુણો કેટલા છે આપણે હમણાં જોયું, અનંત. અનંત તો અનંત સામાન્ય અને અનંત વિશેષ બધા મળીને પણ અનંત ગુણો. હવે દરેકે દરેક ગુણો હશે. અચ્છા, મને કહો કે આ આત્મા દ્રવ્ય ત્રિકાળ છે, અનાદિ અનંત છે કે ટેમ્પરરી છે? અનાદિ અનંત, બરાબર? તે અનાદિ અનંત નો એક આપણે સમજો ટાઈમ એક્સિસ ડ્રો કરીએ છીએ, કે અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી રહેશે, બરાબર? તો એટ વન પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમ, વર્તમાનમાં હમણાં આત્મા છે કે નહીં? તો કયા આકારમાં છે, કયા ફોર્મમાં છે? જે પણ અત્યારના શરીર આકાર છે, અત્યારના મનુષ્ય આકાર છે, તો એવી રીતના. તો એ અનાદિકાળ થી અનંતકાળ સુધી એવો ને એવો સેગમેન્ટ રહે છે કે બદલાય છે? બદલાય છે. ઓકે, તો વર્તમાનમાં આ સમયમાં એ કયા ફોર્મમાં છે? જે પણ મનુષ્ય આકાર આદિમાં છે, એની પહેલા એ કયા આકારમાં હતો? જે પણ આકારમાં હતો, ભવિષ્યમાં કયા આકારમાં રહેશે? કે કોઈ પણ એક આકારમાં થશે? એ તો આ જે વસ્તુ જે બદલાયા કરે છે, એ બદલતી વસ્તુને પર્યાય કહે છે. બદલતી વસ્તુને પર્યાય કહે છે. કોઈ પણ એક સમયમાં, વર્તમાનમાં કોઈ પણ એક સમયમાં દ્રવ્યની જે અવસ્થા છે એને પર્યાય કહે છે. કોઈ પણ એક સમયમાં વર્તમાનમાં દ્રવ્યની અવસ્થાને પર્યાય કહેવાય છે. પર્યાયના ડેફિનેશન કરીએ તો બહુ બધી ડેફિનેશન થઈ શકે, કેમ કે અત્યારે આપણે શું કીધું? દ્રવ્યની અવસ્થાને પર્યાય કહેવાય. આપણે એમાંથી શું વાંચ્યું? કે ગુણોના વિશેષ કાર્યને પર્યાય છે. જો હવે એને થોડું સમજ્યું, આપણે વર્તમાનમાં અત્યારના મનુષ્ય આકારમાં છે, રાઈટ? ઓકે, તો આકાર એ કયા ગુણની પર્યાય છે? આકારે કયા ગુણની પર્યાય છે? પ્રદેશ તત્વ ગુણ. વેરી નાઇસ. 6 સામાન્ય ગુણ આપણે જોયા ને, 6 સામાન્ય ગુણમાં એક પ્રદેશ તત્વ નામનો ગુણ છે. એનું ડેફિનેશન શું છે? આકાર. જે શક્તિને કારણે દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર હોય એને પ્રદેશ તત્વ ગુણ કહે છે. તો વર્તમાનમાં મનુષ્ય જેવો આકાર, બરાબર? એ મનુષ્ય જેવો આકાર છે તો એક ગુણની પર્યાય છે, એ તો ખાલી આ પ્રદેશ તત્વ ગુણની આકાર પર્યાય છે. એના સિવાય વર્તમાનમાં મારી શું વિશેષતા છે? થિંક અબાઉટ ઇટ. આત્માની અત્યારના વર્તમાનમાં શું વિશેષતાઓ છે? વિશેષતા એ હમણાં, વિચ ઇઝ ડિફરન્ટ ફ્રોમ, સપોઝ યુ વર, લેટ ડિફાઈન ઇટ ફોર ટાઈમ બી, કે યુ વર ડોગ અર્લિયર, અત્યારના યુ વર હ્યુમન, અને નેક્સ્ટ પર્યાયમાં યુ આર ગોઈંગ ટુ બી દેર. આપણે ફોર એન એક્ઝામ્પલ સેક આપણે ડિફાઈન કર્યું તો અત્યારના વર્તમાનમાં પહેલા કરતા શું શું ડિફરન્ટ છે એ આપણે જોવાનું. ખ્યાલ આવે છે? એક તો થયો આકાર, શેપ. પહેલા હું ડોગ ના શેપ નો હતો, વર્તમાનમાં હું મનુષ્ય શેપ નો છું. ઉપર દેવગતિ માં જઈએ તો એમના આકાર ભલે આપણા મનુષ્ય જેવા હોય પણ સાઈઝ જુદી જુદી હોય છે. ખ્યાલ આવે? તો ત્યારે હું દેવગતિ માં જઈશ તો ત્યારે મારો એવો આકાર. દેટ ઇઝ વન પેરામીટર, દેટ ઇઝ વન. હવે બીજા મારા શું સ્પેશિયાલિટી વર્તમાનમાં છે જે પહેલા ડિફરન્ટ છે? લેંગ્વેજ. ઓકે, ચલો લેંગ્વેજ ઇઝ અ ગુડ વન. અત્યારે આપણને કઈ લેંગ્વેજ આવડે છે? સમજો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મરાઠી એક્સેટ્રા. આપણને એ બધી લેંગ્વેજ આવડે છે. તો લેંગ્વેજ, એક મિનિટ, જયારે પહેલા ડોગ હતા ત્યારે કઈ લેંગ્વેજ આવડતી હતી? ડોગની લેંગ્વેજ. ડોગની જે પણ લેંગ્વેજ આપણને આવડતી. અને ભવિષ્યમાં દેવ તત્વ તો કઈ લેંગ્વેજ આવડશે? એ લોકો જે લેંગ્વેજ વાત કરતા હોય આપણને ખ્યાલ આવશે. હવે આ લેંગ્વેજ, મારો ક્વેશ્ચન એ છે, આ લેંગ્વેજ એ કયા ગુણની પર્યાય? શ્રુત એટલે કયા ગુણની પર્યાય? જ્ઞાન ગુણ. રાઈટ, લેંગ્વેજ શું છે? એ એક ટાઈપનું જ્ઞાન છે. રાઈટ, લેંગ્વેજ ને જાણવું એક ટાઈપનું જ્ઞાન છે. તો એ જ્ઞાન ગુણની પર્યાય. તો આપણે પહેલા શું જોયું? આકાર એ પ્રદર્શક ગુણની પર્યાય, લેંગ્વેજ એ જ્ઞાન છે. અચ્છા, કેન યુ ગિવ મી એની અધર એક્ઝામ્પલ કે હવે આમાં શું અલગ હશે? સોરી, કરતા શક્તિ ને હમણાં નહીં લાગે, એના થોડી કન્ફ્યુઝ થઈ જશે. સ્વભાવ નો મતલબ શું? સ્વભાવ તો ત્રણેયમાં સેમ હશે ને? સ્વભાવ તો જીવ તો જીવ જ રહે છે ને ત્રણેય જગ્યાએ, પણ તો બદલાય છે શું? મારે એ જાણવું. આપણે પર્યાય બદલાય છે બરાબર. આઈ વોન્ટ ટુ ગેટ એન એક્ઝામ્પલ કે હમણાં ડોગમાં અહીંયા ને ત્યાં કઈ પર્યાય બદલાય છે. હા, એ પણ આત્મા, આત્મા નોટ બોડી, બી શરીરની નહીં. શ્રદ્ધા, ઓકે, કેન યુ ગિવ મી એક્ઝામ્પલ? હાઉ વિલ યુ અપ્લાય ઇટ ઇન ધી? શ્રદ્ધા તો ગુણકા નામ છે. ના, પ્રદેશ આપણે લઈ લીધું, પ્રદેશ તો આકાર. એક શ્રદ્ધા પર જોઈએ, એક મિનિટ, લેટ ગિવ એન એક્ઝામ્પલ. વેરી ગુડ, વેરી ગુડ. સપોઝ ઇમેજિન કરો કે સભી મિથ્યા દ્રષ્ટિ હે, લેટ્સ ઇમેજિન ઓલ થ્રી આર મિથ્યા દ્રષ્ટિ. ઓકે, ઇવન ધેન યે માન રહા થા કે વો કુત્તે કા ડોગ કા શરીર મેરા શરીર હૈ. યે ક્યા માન રહા હૈ? કે યે હ્યુમન શરીર મેરા હૈ. ઓર યે ક્યા માન રહા હૈ? કે વો દેવ કા શરીર હૈ. ખાલી એટલું જ નહીં, એની સાથે સાથે ઓલું જે ઘર મકાન આદિ બધું, એ બધું મારું છે. આ ખ્યાલ આવે છે કે નહીં? તો વર્તમાનમાં હું જે મનુષ્ય છું, તો મનુષ્યમાં પણ મારી અમુક અમુક સ્પેશિયલ જે મારી જુદી જુદી અવસ્થાઓ છે કે એક તો અસ્તિત્વ ગુણને કારણે હું છું, પ્રદેશત્વ ગુણને કારણે મારો આકાર છે, જ્ઞાન ગુણમાં જે જુદા જુદા લેંગ્વેજીસ કે અત્યારનું શ્રેયોક્ષમ જ્ઞાન જુદું છે. રાઈટ, આ કૂતરો ભણેલો નહોતો, હવે હું ભણેલો છું, તો મારામાં ભણવાને કારણે અમુક શાસ્ત્રીય જ્ઞાન છે. પછી મારામાં અમુક માન્યતાઓ છે, મારું અમુક દર્શન ચાલે છે. જેવી રીતના આપણે એમ કહીએ ને કે ડોગ ની ઇયર સેન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ, રાઈટ, અને વેર ઇઝ હ્યુમન્સ આર નોટ ધેટ સ્ટ્રોંગ. એમાં પણ આપણે જો ડેફ હોઈએ તો ખતમ. જયારે દેવોમાં ઈ ફર્યાય, એમાં એમાં એક કેપેબિલિટી પણ વધારે છે હ્યુમન્સ કરતા. ખ્યાલ આવે? વોટ ઇઝ માય પોઈન્ટ ઓફ સેઇંગ ઓલ ઓફ ધીસ? કે આપણે જોઈએ છીએ કે પર્યાયો બદલાય છે, પણ પર્યાયો બદલાય છે કહેતા કોઈ પણ એક સમયમાં એટ વન પર્ટિક્યુલર ટાઈમ એ જે પર્યાયોનું એનાલિસિસ કરીએ તેમાં ઘણી બધી જુદી જુદી પર્યાયો છે એક ઈ સમયે. તો એક દ્રવ્ય, એના અનંત ગુણો અને એની એક સમયમાં અનંત પર્યાય, અનંત પર્યાય, બરાબર, એક સમયમાં. એક સમયમાં અનંત પર્યાય, See, just for sake of understanding it better, હું અનાદિ અનંત છું કે નહીં? મતલબ કોઈ પણ પુદ્ગલ પરમાણુ પણ અનાદિ અનંત છે. એના એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ અનંત ગુણો છે, અને એની એક સમયમાં અનંત પર્યાય, તો ટોટલ નંબર ઓફ પર્યાય કેટલી? અનંત અનંત. ત્યાં જેટલા ત્રણ કાળના સમય છે, સમજો એને ટી ડિફાઈન કરીએ, અને એક સમયમાં અનંત પર્યાય, તો ટોટલ પર્યાય કેટલી? ટી મલ્ટીપ્લાઈડ બાય અનંત. ખ્યાલ આવે ને? હમણાં જ અમે બહુ મેથેમેટિક્સ કર્યું બીજા ક્લાસમાં, સો આઈ હેવ ધેટ ફોર્મ્યુલા ઇન માય માઇન્ડ. ટી મલ્ટીપ્લાઈડ બાય અનંત, ખ્યાલ આવે? એટલે અનંત આનંદ બેઝિકલી. આટલું એ ક્લિયર થયું કે દરેક દ્રવ્યને એક જ સમયમાં અનંત ગુણોની અનંત પર્યાય. હવે આવું હોવા છતાં, આપણે બધા જે અત્યારના ક્ષયોક્ષમ જ્ઞાનના ધારી છે, આપણું કેવલ જ્ઞાન અવેલેબલ નથી ને અત્યાર, આપણને કેવલ જ્ઞાન નથી, એટલે એક જ સમયમાં જે અનંત પર્યાયો છે એને એક સાથે પકડી શકતા નથી, એક સાથે એને જાણી શકતા નથી. તો આપણને જાણવામાં શું શું થાય છે કે આપણે એક સાથે અમુક જ વસ્તુ જાણીએ. હવે લાસ્ટ ટાઈમ ઇન લાસ્ટ ક્લાસ આઈ હેડ મેડ અ સ્મોલ મિસ્ટેક, એટલે એને હું કરેક્ટ કરું છું. જો લાસ્ટ ક્લાસમાં મેં શું કીધું હતું કે જીવને બીજા દ્રવ્યની ખાલી પર્યાય જ જણાય છે, દ્રવ્યને ગુણ જણાતા નથી. દેટ વોઝ અ રોંગ સ્ટેટમેન્ટ. સો પ્લીઝ કરેક્ટ ઇટ. ઇન ધીસ કોન્ટેક્સ્ટ જે આપણે વાત કરીએ છીએ, જીવને ક્ષયોક્ષમ જ્ઞાન છે, તો એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ એને અમુક જ એંગલ પકડાઈ શકે છે, બરાબર? તો જ્યાં આપણે એના કોઈ એક ગુણને જાણવાની ટ્રાય કરીએ છીએ, તો એની એક પર્યાય જ આપણને પકડાય છે. સપોઝ વર્તમાનમાં આપણે એમ કહીએ કે આ પર્સનનું જ્ઞાન કેટલું, તો આખું ફોકસ આપણે એના જ્ઞાન પર હોય છે, અને ત્યારે એનો આકાર પણ છે, એના બાકીના બધા ગુણો પણ છે, એનામાં ક્રિયાવર્તી શક્તિ પણ છે, પણ ત્યારે એના પર ધ્યાન નથી આપણું. ખ્યાલ છે? એ બધું હોવા છતાં એ બધું ત્યારે ટેમ્પરરી એને આપણે સેકન્ડરી કરી નાખીએ, જેને આપણે ધાર્મિક ભાષામાં શું કહેવાય, ગૌણ કરી નાખીએ, એને ટેમ્પરરી આપણે એને ઇગ્નોર કરી નાખીએ, અને એના કોઈ ખાલી જ્ઞાન પર ધ્યાન આપીએ. સિમિલરલી જ્યારે કોઈ પણ પદાર્થનું એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ આપણે પદાર્થને જાણવાની ટ્રાય કરીએ છીએ, એના દ્રવ્યને ગુણને, તો એની પર્યાયોને ગૌણ કરી નાખીએ. ખ્યાલ આવે છે? આપણું જ્ઞાન લિમિટેડ છે. જેવી રીતના સમજો કે આપણે અત્યારના આપણી પાસે પાંચ ઇન્દ્રિય છે ને, એ પાંચેય ઇન્દ્રિયથી એક સાથે આપણે જાણી શકીએ છીએ, આપણને એવું લાગે છે કે આપણે જાણી શકીએ છીએ, પણ એક સાથે બધું ગ્રાસ્પ થતું નથી. વન આફ્ટર ધી અધર થાય છે. ખ્યાલ આવે છે? કેમ એવું થાય છે? ઇટ્સ લાઈક અ મૂવી, ઇટ ઇઝ મૂવિંગ વેરી ફાસ્ટ, સો વી ફીલ ઇટ કન્ટિન્યુઅસલી, પણ અધરવાઇઝ એક પછી એક થાય છે. તો અહીંયા સેમ લોજિક અપ્લાય હિયર ઓલસો, કે દરેક દ્રવ્ય ગુણ પર્યાયમય છે. એવું હોવા છતાં આપણું લિમિટેડ જ્ઞાન હોવાને કારણે કાં તો આપણું ફોકસ પર્યાય પર જાય છે, કાં દ્રવ્ય ગુણ પર જાય છે, અને ઇવન વિધિન પર્યાય કોઈ એક પર્યાયને જાણવા જતા બીજી પર્યાયો આપણી ગૌણ થઈ જાય, બરાબર? અને જ્યારે કેવડી ભગવાનને કોઈ પણ દ્રવ્યના, દરેકે દરેક દ્રવ્યના, એ દ્રવ્ય એના અનંત ગુણો, એની અનંત પર્યાયો બધું જ એક સાથે એમને જણાય, એટલે એમને કોઈ મુખ્ય ગૌણ કરવું પડતું નથી, એમને કોઈ પ્રાઇમરી સેકન્ડરી કરવું પડતું નથી. આટલું ખ્યાલ આવ્યો? સી વોટ વી આર સીઈંગ ઇઝ વોટ ઇઝ પર્યાય. પર્યાય ઇઝ ધ પ્રેઝન્ટ ફોર્મ ઓફ એની દ્રવ્ય. કોઈ પણ દ્રવ્યના એની વર્તમાન અવસ્થાને પર્યાય કહેવાય. એક ડેફિનેશન એ છે. આપણને આપણું જે જ્ઞાન છે એટલું સ્લો છે ને, તો એને આપણે જો થોડું ટાઈમ ને ધીમો કરીએ અને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટેશન એવા યુઝ કરીએ કે જેમાં આપણે આપણા જ જ્ઞાનના ઇમ્પલ્સિસ ને મેજર કરીએ, ધેન વી કેન પ્રૂવ ઇટ કે એક સમય એક જ વસ્તુ આપણે યુઝ કરીએ, એક જ ઇન્દ્રિય, બધી ઇન્દ્રિય એક સાથે યુઝ કરી શકતા જ નથી.
હા,
આપણે જ આપણા જ્ઞાન માં જાણી શકીએ કે જયારે આપણે કોઈ વસ્તુ નો વિચાર કરવા જઈએ છે તો ત્યારે વિચાર માં રસ્તે પર ચાલતા હોય તો પણ જે બધી વસ્તુ આપણને જણાય છે એ યાદ રહેતી નથી, એ યાદ કેમ નથી રહેતી? કેમ કે જ્ઞાન થી જાણ્યું તો સીધું ધારણા સુધી પહોંચીને બધું જ યાદ રહી જવું જોઈએ. જો બધું સાયમલ્ટેનિયસલી થતું હોય તો પછી સાયમલ્ટેનિયસલી આપણને એ જ્ઞાન પણ થવું જોઈએ, આ જ્ઞાન પણ થવું જોઈએ, બધું મેમરી સુધી પહોંચી જવું જોઈએ. પણ એવું થતું નથી.
દ્રષ્ટિ એક જ જગ્યાએ
ના, દ્રષ્ટિ જુદી વસ્તુ છે. દ્રષ્ટિ તો શ્રદ્ધાના એંગલમાં કહેવામાં આવે છે. એનો મતલબ એમ કે હું જીવ છું કે હું શરીર છું, એ દ્રષ્ટિ કહેવાય. એવી માન્યતા એ જુદી વસ્તુ. અત્યારે તો જ્ઞાન ની વાત છે. ના, જો એ અલગ એંગલ છે કેવાનો. એ ક્યાં કેવાનો શું એંગલ છે? એમને કેવલ જ્ઞાન છે, પણ કેવલ જ્ઞાન હોવા છતાં એમાં એમનું જ્ઞાન જતું નથી એને, એટલે એને જાણવામાં એ બિઝી થતા નથી. ઉપયોગ જે જ્ઞાન ની વ્યવસ્થા છે ઇટ અપ્લાય ઓનલી ટુ ક્ષયોક્ષમ જ્ઞાન. ફરી લબ્ધિ કોને કહેવાય? જે આપણું ટોટલ જ્ઞાન અવેલેબલ છે આ ભાવમાં એ. હા, તો આપણે બેક ઓફ ધ માઇન્ડ ઘણું બધું પડેલું છે, બેક ઓફ ધ માઇન્ડ ઘણું જ્ઞાન પડેલું છે, બટ નોટ એવરીથિંગ ઇઝ બીંગ યુઝ રાઇટ નાઉ. તો જે હમણાં યુઝ થાય છે એનો ઉપયોગ છે. પણ કેવલ જ્ઞાનમાં એવું ડિફરન્સિએશન નથી, એમને તો બધું જ જ્ઞાન અવેલેબલ છે એટ એની પોઈન્ટ ઓફ વ્યૂ. ખ્યાલ આવે? ચાલો આપણો ફરીથી આમાં આવી જઈએ. આપણે શું વાત ચાલે છે કે કોઈ પણ દ્રવ્યમાં અનંત ગુણો છે અને એની અનંત પર્યાય છે, બરાબર? અને જીવ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ એના ગુણોને જાણી શકે છે, અરે એની પર્યાયોને જાણે છે, અથવા એને સબોર્ડિનેટ કરીને એ દ્રવ્ય ગુણને પણ જાણી શકે. લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ લીધું હતું અંગૂઠીનું, કે અંગૂઠીને જયારે સપોઝ એ અંગૂઠીને જાણવા એના શેપ ઉપર ધ્યાન આપવા જાય છે, એની કારીગરી ઉપર ધ્યાન આપવા જઈએ છે, તો ત્યારે આપણે ફોર ધેટ મોમેન્ટ વી આર નોટ થિંકિંગ કે ભાઈ કેટલા કેરેટનું છે, તેનું વજન કેટલું છે, બીકોઝ રાઇટ નાઉ વી આર ફોકસિંગ ઓન ધ ડિઝાઇન. અને જયારે એકવાર ખરીદી લીધી then there is nothing to think about in design, because this is fixed. So પછી એના વજન પર જ ધ્યાન જાય છે. ખ્યાલ આવે? આ ડિફરન્સિએશન સમજાય છે? ઓકે, જો આપણે આ જ્ઞાન નો બદલાવ આપણે જોઈ લઈએ. જેવી રીતના જીવ ને જુદું જુદું જ્ઞાન થાય છે, એનાથી જીવની જુદી જુદી પર્યાયો આપણે જાણી શકીએ, આપણે જોઈ શકીએ કે કોઈ પણ એક ભાવમાં પણ આપણે અલગ અલગ વસ્તુ જાણીએ છીએ. એનાથી શું પ્રૂવ થાય છે? કે કોઈ એક દ્રવ્ય છે જે આખા ભાવમાં કોન્સ્ટન્ટ રહે છે, બટ એટ ધ સેમ ટાઈમ એની અવસ્થાઓ બદલાયા કરે. જો આઈ વોન્ટ ટુ ઇલાબોરેટ અ લિટલ ઓન ધીસ, હમણાં પ્રવચનસાર શાસ્ત્ર હું વાંચું છું, એમાં આ દ્રવ્યગુણ પર્યાયનું બહુ ડિટેલમાં વર્ણન છે. આખું લગભગ આખું શાસ્ત્ર દ્રવ્યગુણ પર્યાય પર જ ડેડિકેટેડ છે. અને એમાં વાત શું ચાલે છે આખા શાસ્ત્રમાં, કે કોઈ પણ પદાર્થ, કોઈ પણ સબસ્ટન્સ, એની વ્યવસ્થા કઈ રીતે છે. ધીસ ઇઝ ઇરરિસ્પેક્ટિવ કે તમે કયા રિલિજનને ફોલો કરો છો, રાઈટ? કોઈ પણ પદાર્થ છે એની સિસ્ટમ કઈ રીતે છે. તો એક એંગલ એમ છે કે એમાં આચાર્ય પોતે જ એક એંગલ ઉપાડે છે કે સમજો કે જેવી રીતના ટાઈમ બદલાય છે, તો 1 સેકન્ડ, સેકન્ડ સેકન્ડ, થર્ડ સેકન્ડ, ફોર્થ સેકન્ડ, અને દ્રવ્ય એની સબસ્ટન્સ ઇઝ ફ્લોઇંગ થ્રુ ટાઈમ, રાઈટ? હવે ઇમેજિન કરો કે આ બદલતી વસ્તુ તો દેખાય છે આપણને, વસ્તુ બદલાય છે. કોઈ પણ ફોન લઈ લો, આપણો આત્મામાં પણ જે એની પર્યાયો બદલાય છે આપણને જણાય છે. જે આપણે અત્યારના ક્લાસરૂમમાં બેઠા છે તો ક્લાસરૂમ જણાય છે, ઉપર સ્વાધ્યાય હોલમાં હોઈએ તો સ્વાધ્યાય હોલ જણાય છે. તો એ જે ચેન્જ છે એ તો આપણને ફીલ થાય છે, પણ અમંગ ચેન્જ કોઈ વસ્તુ કોન્સ્ટન્ટ પણ છે કેવી રીતના પ્રૂવ કરશો? ખ્યાલ આવે છે? તો ત્યાં એવી રીતના વાત કરી કે સમજો આખા ભાવ દરમિયાન, આખા ભાવ દરમિયાન અત્યારના આપણે નાનપણમાં કઈ કર્યું હશે તો એ પણ થોડું ઘણું યાદ છે ને આપણને? ક્યારેક તો જો આ સબસ્ટન્સ અને એ સબસ્ટન્સ સેમ ન હોય તો એ મેમરી કેવી રીતના પર્કોલેટ થાય છે? દેટ ઇઝ પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, આપણે ટાઈમ ને સ્મોલેસ્ટ યુનિટ ઓફ ટાઈમ લીધો, સમય. તો સમયમાં હવે સ્મોલેસ્ટ લીધો તો એમાં દેર ઇઝ નો બિગિનિંગ. હવે સપોઝ આ એક સમય છે, આ બીજો સમય છે, ત્રીજો સમય છે, તો એમાં પણ પાછા ભેદ ન પાડી શકીએ કે બિગિનિંગ અને એન્ડ, રાઈટ? તો હવે કોઈ પર્યાય જે ચેન્જ થાય છે, તો સપોઝ ધીસ પર્યાય એન્ડ સમવેર અને ધેન ધ નેક્સ્ટ પર્યાય સ્ટાર્ટ, કરેક્ટ? તો ફર્સ્ટ પર્યાય એન્ડિંગ, સેકન્ડ પર્યાય સ્ટાર્ટિંગ, તો ઇન બિટવીન ધેર હેઝ ટુ બી સમ સબસ્ટન્સ વિચ ઇઝ કન્ટિન્યુઇંગ થ્રુ આઉટ ધ પર્યાય. નહીં તો આ બે પર્યાય જુદી થઈ જાય અને દે હેવ નો ઇન્ટરકનેક્શન, ખ્યાલ આવે? નહીં તો એવું થાય કે કોઈ કોઈ પણ એક ગુનેગાર સજા કરે અને એને ત્યારે ઓલું મળે જ નહીં, પનિશમેન્ટ મળે જ નહીં, ખ્યાલ આવે? બેઝિકલી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સેઇંગ ઓલ ઓફ ધેટ, કે આપણે જૈનિઝમમાં એવું માને છે કે એની સબસ્ટન્સ દ્રવ્ય પર્યાયાત્મક, અને દ્રવ્ય પર્યાયાત્મક એટલે ગુણ છે એ દ્રવ્યમાં ઇન્ક્લુઝ છે, સમજી લે, બરાબર? એટલે એનો મતલબ શું છે કે કોઈ પણ સબસ્ટન્સ આપણે લઈએ, જેવી રીતના ફોનમાં રહેલા પરમાણુઓ છે, આ આત્મા છે, આ આકાશ છે, આ બધામાં એક દ્રવ્ય અંશ છે, આ અંશ સુધી મારે આવવું છે, એક દ્રવ્ય અંશ છે જેમાં અનેક એની વિશેષતાઓ છે અંશની, અને એક પર્યાય અંશ છે. એક દ્રવ્ય અંશ છે અને એક પર્યાય અંશ છે. દ્રવ્ય અંશ કેવો છે? કે જે શ્રીકાળ અનાદિ અનંત એવો ને એવો સાથે રહે છે. અને પર્યાય અંશ કેવો છે? કે જેમાં બદલાવ જોવામાં આવે છે. દ્રવ્ય અંશ કેવો છે? કે જેવી રીતના હું જીવ છું, એક જાણનાર શક્તિ છું, બરાબર, અદ્રશ્ય છું, દેખાતો નથી એવો છે, અને એની સામે આ શરીર કેવું છે? કે જળ પૂજલ છે, દેખાય છે, એનામાં જ્ઞાન નથી, બરાબર? હવે આજે જુઓ કે અનાધિકાળ પહેલા જુઓ કે અનાધિકાળ પછી જુઓ, ત્યારે આ બે દ્રવ્યમાં એવું પોસિબિલિટી જોવામાં આવે છે કે એક બીજામાં કન્વર્ટ થઈ ગયું, જે આપણે અગુરુ લઘુત્વ ગુણ જાણ્યું, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થતું નથી, બરાબર? તો એનો મતલબ કે દ્રવ્યમાં એવી તો કોઈ કેરેક્ટરિસ્ટિક છે ને જે અનાદિ અનંત હંમેશા એવી ને એવી રહે છે, અને જે કેરેક્ટરિસ્ટિક એકબીજામાં બદલાઈ શકતી નથી, ખ્યાલ આવે છે? એ કેરેક્ટરિસ્ટિક્સને ગુણ કહેવાય છે. આઈ વોન્ટ ટુ ફોકસ એન્ડ સ્પેન્ડ સમ ટાઈમ ઓન વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ગુણ અને પર્યાય, કેમ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી આ ક્લિયર નહીં થાય ત્યાં સુધી આખું દ્રવ્યમાં પર્યાયનું બંધારણ ક્લિયર નહીં. ગુણ શું છે? ગુણ ઇઝ કેપેબિલિટી, ગુણ ઇઝ કેપેબિલિટી, અને પર્યાય શું છે? એનું કરંટ એક્સપ્રેશન. કોઈ પણ કેપેબિલિટીનું કરંટ એક્સપ્રેશન ઇઝ એની પર્યાય. આટલું સમજાય છે? જે રીતે આપણે જનરલી કહી દઈએ કે સોનાની રિંગ છે તો એના ગુણો કયા? તો એનો સોનેરી કલર છે, અથવા એનું આટલું વજન છે, એના ગુણો છે. પણ દેટ ઇઝ અ રોંગ સ્ટેટમેન્ટ. કોલોક્વિયલી વી સે ઇટ ધીસ વે, કોલોક્વિયલી વી સે ઇટ ધીસ વે, પણ જ્યાં રિયાલિટીમાં આપણે એના કોન્ટેક્સ્ટને જોઈએ તો ગુણો કેવા છે? કે જે અનાદિ અનંત રહે એને ગુણો કહેવાય. ગુણ એટલે કે એવી દ્રવ્યની કેપેબિલિટી જે અનાદિકાળથી અનંતકાળ સુધી એવી ને એવી રહે છે, બરાબર છે? તો એ કેપેબિલિટી ઇઝ અ જનરલાઇઝ ફોર્મ. કેપેબિલિટી શું છે? કે એનામાં કેવી તાકાત છે એમ પૂછે ને તો એ કેપેબિલિટીનો જવાબ આવે. કે એનામાં રસ, કોઈને કોઈ રસ હોય છે, એનામાં કોઈને કોઈ ગંધ હોય છે, પણ એનો ડેફિનેટિવ આન્સર, જ્યાં ડેફિનેટિવ આન્સર આવે છે તો એ પર્યાય થઈ જાય છે, એ વર્તમાન ફોર્મ છે. ખ્યાલ આવે છે? કયો કલર છે? તો રેડ કલર છે, ફોર એક્ઝામ્પલ, ઓર ગોલ્ડન છે. ખ્યાલ આવે? જ્યાં ડેફિનેટ આન્સર આવે તો એ પર્યાય થઈ જાય. જે પણ વસ્તુ બદલાય છે એ પર્યાય, અને જે વસ્તુ હંમેશા એવી ને એવી રહે છે એ ગુણ, બરાબર? તો કોઈ પણ આપણે વસ્તુને જાણવું હોય કે આ ગુણ છે કે પર્યાય છે, ત્યાં ક્વેશ્ચન પૂછવા, ત્યાં અનાદિ અનંત રહે છે, જો આન્સર ઇઝ યસ તો એ ગુણ. જેવી રીતના હવે સમજો કે આપણે લાસ્ટ ટાઈમ બધું મેટલ રોડનું એક્ઝામ્પલ લીધું, એ મેટલ રોડને એક સાઈડથી આપણે ફાયરમાં મૂક્યો તો બીજી સાઈડ શું થશે? બીજી સાઈડ શું થશે? ગરમ થઈ ગયો છે, બરાબર. ઓકે, તો હવે માય ક્વેશ્ચન ઇઝ, ફર્સ્ટ ઓફ ઓલ આ મેટલ રોડ અનાદિ અનંત છે? મેટલ રોડ અનાદિ અનંત છે? કેમ નથી? મેટલ રોડ શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? પર્યાય છે. ખ્યાલ આવે? યુ કેન અપ્લાય સચ એનોલોજી ઇન એની એક્ઝામ્પલ. ઓકે, હવે જો મેટલ રોડ પર્યાય છે તો એનું દ્રવ્ય શું હોવું જોઈએ? મેટલ પણ જે એ મેટલ ના પરમાણુઓ જે છે એ દ્રવ્ય છે. હવે જો આ જૈનિઝમ અને સાયન્સ માં આ થોડો ડિફરન્સ છે. સાયન્સ શું કહે છે કે આયર્ન વિલ ઓલવેઝ બી આયર્ન, કોપર વિલ ઓલવેઝ બી કોપર. ખ્યાલ આવે છે? હા, એના ફોર્મ ચેન્જ થશે, ક્યારેક ઓક્સિડાઇઝ થઈ જશે, ક્યારેક એ કોપર મેટલ ના ફોર્મમાં હશે, ક્યારેક એ લિક્વિડ મોલ્ટન કોપર ના ફોર્મમાં હશે. હવે જૈનિઝમ શું કહે છે કે દરેક મેટલ ના ફંડામેન્ટલ માં એક કોમન પરમાણુ રહેલો છે. એ જ પરમાણુ અલગ અલગ ફોર્મમાં બદલાઈને અલગ અલગ સો કોલ્ડ એલિમેન્ટમાં ચેન્જ થાય. આપણે એલિમેન્ટમાં પણ જોઈએ છે ને, એટમ મોલેક્યુલ્સ ને બધું અલગ અલગ, સોરી ઇલેક્ટ્રોન પ્રોટોન્સ ને બધું જોઈએ ને. એટલે વોટ ઇઝ ધ ફંડામેન્ટલ સબસ્ટન્સ એટ ધ કોર ઓફ એની મટીરિયલ, એને આપણે પરમાણુ કહીએ. ખ્યાલ આવે છે? ઓકે, તો આપણામાં દ્રવ્ય કયું? જો એ મેટલ રોડ ને જોઈએ તો દ્રવ્ય કયું? તો એ પરમાણુ એ દ્રવ્ય છે. ખ્યાલ આવે? ખ્યાલ આવે છે? ઓકે, હવે પરમાણુમાં ગુણ કેવા જોઈએ? તો જો એ મેટલ રોડ ને આપણે ફાયરમાં મૂક્યો છે તો આ બાજુ ગરમ થઈ જાય, બરાબર. તો એ ગરમ થવામાં દ્રવ્ય, સોરી, ગુણ કયો ને પર્યાય કયો? ગરમ થવું એ ગુણ કે પર્યાય? ગરમ થવું એ ગુણ કે પર્યાય? એ પર્યાય. એ પર્યાય કેવી રીતના? કે હંમેશા ગરમ રહે છે? ના, ચેન્જ થાય. જ્યાં ચેન્જ થાય છે એ પર્યાય. અચ્છા, તો એમાં ગુણ કયો? એને જનરલ ફોર્મ કઈ રીતે આપતો? એ ગરમ જે થયું એને જનરલ ફોર્મ કઈ રીતે આપતો જેનાથી તમને ગુણ મળે છે? નોટ કન્ડક્ટિવ, પણ એમાં કંઈક ને કંઈક સ્પર્શ ની પ્રોપર્ટી છે. એટલે કંઈક ને કંઈક એના સેન્સેશનમાં આવે, વેધર ઇટ ઇઝ હોટ ઓર કોલ્ડ. ખ્યાલ આવે છે? હવે કન્ડક્ટિવિટી કહેતું તો એ પરમાણુ આજે મેટલ ના ફોર્મમાં છે પણ કાલે બદલાઈને સપોઝ એશ થઈ ગયા, બળીને રાખ થઈ ગયા, તો એનામાં કન્ડક્ટિવિટી નહીં રહેશે. એટલે કન્ડક્ટિવિટી પણ અત્યારના ટેમ્પરરી એની પર્યાય છે. આ ખ્યાલ આવે છે? દ્રવ્ય ગુણ પર્યાય આખું એક બંધારણ સમજાય જાય ને તો આખું આપણો ધર્મ બહુ ઈઝી થઈ જાય. અત્યારના આપણે આપણા આ પૂતગલમાં અપ્લાય કરીએ, હવે એને જીવમાં અપ્લાય કરીએ, હવે જીવમાં અપ્લાય કરીએ. સમજો, આ બુક હું વાંચું છું અને આ બુક વાંચીને મેં પર્યાયની ડેફિનેશન યાદ કરી. ગુણોના પરિણમનને અથવા ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે છે. આ જે જ્ઞાન થયું એ દ્રવ્ય ગુણ કે પર્યાય? જ્ઞાન પર્યાય? આ પર્યાય જ છે. કેવી રીતના? જો આ ડેફિનેશન મને પહેલા યાદ નહોતી અને હવે યાદ થઈ ગઈ તો ચેન્જ થયું કે નહીં? અને ચેન્જ થયું એટલે પર્યાય. હવે એ પર્યાય થઈ ગયો, એનું જનરલ ફોર્મ કઈ રીતે આપતો છે? જીવમાં અનાદિ અનંત હોય છે. જાણવું કે એનામાં કંઈક ને કંઈક જાણવાની કે યાદ કરવાની શક્તિ છે. કંઈક ને કંઈક શક્તિ છે. આટલું તમારે આગળ પાછળ જોડી લેવા. એટલે એનું ગમતું કોણ? ખ્યાલ આવે? અને દ્રવ્ય કયું? તો જીવ. દ્રવ્ય તો બહુ ઇઝી છે, યુ ઓનલી હેવ સિક્સ ઓપ્શન. એમાંથી તમારે પિક એન્ડ ચૂઝ કરવાનું, એમસીક્યુ લાઈફ, બરાબર. ઓકે, સી અનધર એક્ઝામ્પલ આપણે લઈએ કે મારામાં અહીંયાથી બહાર જવાની શક્તિ છે. આ ગુણ છે કે પર્યાય? ચલો દ્રવ્ય તો નથી. કેમ ગુણ છે? હા ક્રિયાવતી છે. ચલો મારામાં અહિયાંથી બહાર જવાની ક્રિયાવતી છે. આ ગુણ છે. ગુણ છે. કેમ ગુણ છે? કેમ કે આ શક્તિ ની વાત અને એવી શક્તિ મારામાં હંમેશા રહે છે. ખાલી હમણાં જ એવી શક્તિ છે એની વાત નથી. આવી શક્તિ ટુડે ઓર એની ટાઈમ ઇન પાસ્ટ ઓર એની ટાઈમ ઇન ફ્યુચર આઈ હેવ એન ફિઝિકલ એબિલિટી ટુ મૂવ. હા પણ ત્યારે સેન્ટન્સ અલગ હતું. મેં ત્યાં શું કીધું કે આ પર્યાય ની પરિભાષા મેં યાદ કરી લીધી. એ તો હમણાં યાદ કરીને જાણવાની શક્તિ હંમેશા છે. જાણવાની શક્તિ હંમેશા છે પણ આ નવું જ્ઞાન ગ્રહણ કર્યું. અને અહીંયા શું કીધું કે અહીંયાથી ત્યાં જવાની શક્તિ. અહીંયાથી જો એમ કીધું કે અહીંયાથી હું ત્યાં ગમન કરું છું તો એ પર્યાય. તો એ પર્યાય ખ્યાલ આવે છે કે ગુણ અને પર્યાયમાં ફરક શું છે? કે ગુણ જે છે એ કોઈ પણ દ્રવ્યની ત્રિકાળ કેપેબિલિટી એ એની શક્તિ. અને પર્યાય શું છે? કે ઓલી શક્તિની વર્તમાનમાં વ્યક્તતા થવી એની પ્રગટતા થવી એને પર્યાય છે. આ પર્યાયમાં છે ને એનું એક્સપ્રેશન છે. હા કોઈ દિવસ ના જ થતો. બરાબર સાચી વાત. સાચી વાત. હવે જો એનાથી વિશેષ કહું ગુણ જે છે એ ત્રિકાળ શક્તિ છે બરાબર. પણ હવે એની પર્યાયમાં પ્રગટ થવાની ઓછી વધતી તાકાત છે. સમજો જ્ઞાન ગુણ છે તો જ્ઞાન ગુણમાં પર્યાયમાં ઓછામાં ઓછું જ્ઞાન પ્રગટ થાય અથવા વધારેમાં વધારે જ્ઞાન પ્રગટ થાય એમાંથી કાંઈ પણ થઈ શકે છે બરાબર. આટલું તો ક્લિયર છે? ઓકે. હવે જે ગુણ છે એ ગુણની પર્યાયમાં સ્વભાવ રીતે કે વિભાવ રીતે પ્રગટ થવાની તાકાત છે. સ્વભાવ વિભાવ એટલે શું? કે જેવો ગુણ છે એવી પર્યાય પ્રગટ થાય કે એનાથી ઓપોઝિટ પણ પ્રગટ થઈ શકે. જેવી રીતે એ જ્ઞાનમાં અપ્લાય નહીં થશે. જ્ઞાનમાં શું છે? જાણવાની તાકાત છે. તો જાણવાની તાકાતથી ઓપોઝિટ કે સાવ અજ્ઞાન એવું ક્યારે ન થાય. પણ શ્રદ્ધા ગુણ છે એમાં એવું થાય છે. શ્રદ્ધા ગુણમાં એવું થાય છે અથવા ચારિત્ર ગુણમાં એવું થાય છે. સંયોગના હિસાબે હવે એ નિમિત્ત કારણ છે. બાકી તો જીવની પોતાની યોગ્યતા છે. એ કારણ પછી જોઈએ. શ્રદ્ધામાં એની પર્યાયમાં શું છે? જેવી રીતના જ્ઞાનમાં છે ને આખું વેરિયેશન કે અહીંયા પણ આવી શકે જીવ, અહીંયા પણ આવી શકે, અહીંયા 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 ગમે ત્યાંનું જ્ઞાન એને પ્રગટ થયું. શ્રદ્ધામાં શું છે? દેર આર ઓનલી ટુ સ્ટેપ. કાં તો આ ઝીરો ઓર વન. કઈ તો ઝીરો ઇટ માઇનસ વન ઓર વન. કરેક્ટ. પણ માય સેઇંગ ઓફ માઇનસ વન ઇઝ બીકોઝ શ્રદ્ધા ક્યારે ઝીરો થતી જ નથી. ઝીરો એટલે કે કાંઈ માનતો નથી ના, એવું પોસિબલ છે. ઇટ ઇઝ ઇધર રોંગ સો ઇટ ઇઝ માઇનસ વન ઓર ઇટ ઇઝ રાઈટ એટલે પ્લસ. એક્ચ્યુઅલી દેર શાસ્ત્રમાં આવું કાંઈ માઇનસ વન પ્લસ વન નહીં. આ તો આપણે સમજવા માટે અહીંયા ઉદાહરણથી સમજાવીએ. ખ્યાલ આવે? પણ એ શ્રદ્ધા કેવી છે કે કાં તો ઊંડી છે કાં સીધી, કાં મિથ્યા શ્રદ્ધા છે કાં સમજે બરાબર. હવે ચારિત્રમાં એવું પોસિબલ છે. કેવી રીતના? કે ચારિત્ર ગુણમાં સી ઝીરો ક્યારે થતું નથી. કાં તો મિથ્યા ચારિત્ર છે, કાં તો મિથ્યા છે, કાં તો સમ્યક છે. હવે સમ્યકમાં પણ આખી મેઇન છે કે કાં તો ખાલી સ્વરૂપાચરણ છે, કાં દેહ ચારિત્ર, સકલ ચારિત્ર, યથાચાર. એટલે નેગેટિવ પોઈન્ટ પણ છે અને પોઝિટિવમાંથી રેન્જ પણ છે. અને આમાંથી પર્યાયમાં કોઈ પણ આ પ્રગટ થઈ શકે. આટલું ક્લિયર છે બધાને? હવે આગળ વધીએ. હવે જો આ બે વસ્તુ મારે એક ફરી આગળ પોઈન્ટ લેવો છે. જો આપણા શાસ્ત્ર માં ગુણ અને પર્યાય ને સમજાવવા માટે અમુક બીજા એક્ઝામ્પલ થી પણ સમજાવે, આપણે એ જોઈએ. એક કપડા નું એક્ઝામ્પલ છે કે સમજો આપણે ઓલું કપડા નો સાકો હોય, આખું રોલ હોય ને, એને આપણે ખોલીએ તો ખોલે તો કેવું નીકળે, આખું આવું રેક્ટેન્ગ્યુલર નીકળે ને મોટું. હવે એ રેક્ટેન્ગ્યુલર નીકળે તો એમાં દેર આર અમુક દોરાઓ આમ વર્ટિકલ છે રાઈટ, અને અમુક દોરાઓ હોરિઝોન્ટલ છે બરાબર. એ કપડાનો આખો રોલ ખોલીએ તો અમુક દોરા વર્ટિકલ છે, અમુક દોરા હોરિઝોન્ટલ બરાબર. હવે કોઈ પણ એક દોરાને આપણે પકડીએ, કોઈ પણ સપોઝ એક દોરાને આપણે વર્ટિકલી પકડીએ તો આની અંદર ઘણા બધા હોરિઝોન્ટલ ઇન્ટરસેક્શન બરાબર. સિમિલરલી કોઈ પણ એક દોરાને હોરિઝોન્ટલી પકડીએ તો આની અંદર ઘણા બધા વર્ટિકલ ઇન્ટરસેક્શન બરાબર. હવે આ કપડાનું કમ્પેરિઝન ગુણ અને પર્યાય સાથે કેવી રીતના કરવામાં આવ્યું છે એ સમજે. આખું વસ્તુ જે છે એ દ્રવ્ય છે, આખી વસ્તુ એ દ્રવ્ય છે, એને આ ડાયરેક્શનમાં ટાઈમ સાથે કમ્પેર કર્યું છે, આ ડાયરેક્શનમાં ટાઈમ સાથે કમ્પેર કર્યું છે, અને આ ડાયરેક્શનમાં એટ વન પર્ટિક્યુલર ટાઈમ બરાબર, એટ એની પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમ દ્રવ્યમાં રહેલા અનેક ગુણો એને આવી રીતના બતાવવામાં આવ્યા છે. તો આ ગુણો છે અને આ પર્યાયો. અંકલ દેખાય છે ત્યાંથી કે આ એક કપડું છે, એમાં આ ડાયરેક્શનમાં અનેક ગુણો બતાવ્યા છે અને આ ડાયરેક્શનમાં અનેક પર્યાયો બતાવ્યા. તો શાસ્ત્રમાં આના માટે શબ્દ કયા છે કે આ ઉર્ધ્વ પ્રત્યય, ઉર્ધ્વ એટલે ઉપર જતા જતા, ઉપર જતો જતો, પ્રચય એટલે આગળ વધવું, અને આ કેવું છે તિર્યક પ્રચય છે. તિર્યક પ્રચય એટલે કે આગળ વધવું બરાબર. જે આ અનાદિ અનંત ટાઈમ સ્કેલ આપણે બનાવી હતી ને, હવે એને વર્ટિકલ સમજો કે આ અનાદિ અનંત ટાઈમ સ્કેલ છે. આમ કે અહીંયા અનાદિ થી લઈને અનંત કાળ સુધી આ એક સમજો ને કે આપણું ટાઈમ નો થ્રી ડાયમેન્શનલ આપણે એક એક્સિસ બનાવી અને એમાં એવરી સબસ્ટન્સ ઇઝ ફ્લોઇંગ ઇન ધેટ. તો આ પર્ટિક્યુલર દ્રવ્ય અનાદિકાળથી અનંતકાળ સુધી એમાં ફ્લો કરે છે. તો એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ દ્રવ્યમાં રહેલા અનંત ગુણો છે. હવે અનંતે અનંત ગુણોમાંથી દરેકે દરેક ગુણોની દરેક સમયની એક 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 પર્યાય છે. ખ્યાલ આવે છે? દરેક ગુણની દરેક સમયની એક એક પર્યાય છે, અને કોઈ પણ એક સમયમાં એ અનંત ગુણોનું આખું ક્યુમ્યુલેટિવ જોતા એ દ્રવ્ય એ સમયમાં એવી રીતના વર્તી રહ્યું છે. એટલે કે સપોઝ આ આખું અંત તમે લો તો આ સમયમાં દ્રવ્ય પોતાના અનંત ગુણાત્મક પ્રોપર્ટી સાથે એ પર્યાયમાં વર્તી રહ્યું છે. ખ્યાલ આવે છે? અને દેટ કીપ્સ ઓન મૂવિંગ આઉટ બરાબર. એક સેલમાં ક્યારે ના હોય શકે? પણ દેટ વન સેલ ઇઝ વન ગુણની વન પર્યાય, વન ગુણની વન પર્યાય. સપોઝ આ સેલ આપણે પર્ટિક્યુલર પકડીએ રાઈટ, તો આ ગુણની આ સમયની પર્યાય ઇઝ દેટ સેલ. પણ એટ ધેટ પોઈન્ટ હાઉ ડઝ દ્રવ્ય લુક? તો દ્રવ્ય લુક્સ લાઈક અ ક્યુમ્યુલેશન ઓફ ઓલ ડિફરન્ટ પર્યાય. હા, ધીઝ આર ઓલ ડિફરન્ટ ગુણો, ડિફરન્ટ ગુણો, ઓલ આર ડિફરન્ટ ગુણો. પણ હવે જેવી રીતના આપણે આ બુક લઈએ બરાબર, તો આ બુક અત્યારના વર્તમાનમાં કોઈ એક ગુણ નથી, કે અનંત ગુણોનો સમૂહ છે એમાં રહેલા પરમાણુઓમાં, અને દરેકે દરેક ગુણોની કંઈક ને કંઈક પર્યાય છે. એ દરેકે દરેક પર્યાયનો સમૂહ આપણને આ બુકના ફોર્મમાં દેખાય છે, અને જેમ જેમ પર્યાયો બદલાતી જાય છે એમ એમ આ દ્રવ્ય આગળ વધે છે. ખ્યાલ આવે? એટલે દ્રવ્યને આ ગુણોના તિર્યક પ્રચય અને પર્યાયોના ઉર્ધ્વ પ્રચય સાથે શાસ્ત્રમાં કમ્પેર કરવામાં આવે છે. તો દિસ ઇઝ અ વેરી ગુડ એક્ઝામ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કે દ્રવ્ય કોને કહેવાય છે? આપણે પરિભાષામાં એમ કહીએ કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, પણ ઇન રિયાલિટી દ્રવ્ય એ ગુણો અને પર્યાયોના સમૂહને દ્રવ્ય કહે છે. દ્રવ્ય ખાલી ગુણોના સમૂહને નહીં, અનાદિ અને પર્યાયોના સમૂહને પણ દ્રવ્ય કહે છે. હા જી, હા, નહીં, દેઆર ઓલ સ્પ્રેડ એવરીવેર થ્રુ આઉટ આત્મા, કરેક્ટ. તો યહાં પે એવું દેખાની કી પદ્ધતિ હૈ કે જૈસે આત્મા કે પ્રદેશ ફેલે હુએ હૈ ઓર હરેક સમય મેં ફેલે હૈ, વૈસે હી યે હરેક ગુણ આત્મા મેં હરેક સમય મેં એસે બિખરે હુએ ફેલે હુએ.
હા
હા, નહીં એસા નહીં, એસા નહીં. હા, મતલબ યે અનંત પ્રદેશ હૈ ના, હરેક હરેક પ્રદેશ મેં હરેક હરેક ગુણ હૈ. યહાં પે અલગ અલગ દેખાની કી પદ્ધતિ હૈ. વૈસે તો હરેક પ્રદેશ મેં હરેક ગુણ હૈ. અપને એક્ઝામ મેં ભી એક ક્વેશ્ચન થા ના, હમને એક્ઝામ મેં અભી એક ક્વેશ્ચન ડાલા થા કે જૈસે એક થેલી મેં કોઈન્સ રખે હૈ તો ક્યા દ્રવ્ય મેં એસે ગુણ ભરે હૈ કોઈન્સ જૈસે કોઈન્સ મેં પૂરી થેલી ભરી હૈ વૈસે? હા, તો આન્સર ફોલ્સ હૈ, ક્યુંકી વૈસે એક એક અલગ જુદે જુદે ભરે નહીં હૈ, પૂરે થેલી મેં સભી ગુણ ભરે એક સાથ. ઠીક હૈ, આ ક્લિયર થયું? તો દ્રવ્ય કેવું છે? ગુણો અને પર્યાયોના સમૂહ રૂપે છે, અને એક એક ગુણની એક એક પર્યાય દરેક સમયે થાય. હવે આપણે આગળ વધીએ છીએ. હવે આપણે પર્યાયોના ભેદ પ્રભેદ પર આવીએ. જો નેક્સ્ટ ક્વેશ્ચન છે 212, પર્યાયના કેટલા ભેદ છે? આપણે ગુણના ભેદ જોયા તો યાદ છે કોઈને? કેટલા ભેદ હતા ગુણના? બે, સામાન્ય અને વિશેષ. એવી રીતના પર્યાયના પણ બે ભેદ છે. પર્યાયના કેટલા ભેદ છે? તો બે ભેદ. એકને કહેવાય વ્યંજન પર્યાય અને એકને કહેવાય અર્થ પર્યાય. જો આ બહુ સિમ્પલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 213, વ્યંજન પર્યાય કોને કહે છે? તો દ્રવ્યના પ્રદેશત્વ ગુણના વિશેષ કાર્યને વ્યંજન પર્યાય કહે છે. પ્રદેશત્વ ગુણનું કાર્ય શું છે? આકાર. દ્રવ્યનો કોઈ ને કોઈ જે આકાર હોય છે એ પ્રદેશત્વ ગુણનું કાર્ય. તો દ્રવ્યના જે આકાર જે છે એ આકારને વ્યંજન પર્યાય છે, બરાબર. હવે એક પેજ છોડીને આગળ આવી જાઉં. ક્વેશ્ચન 217, અર્થ પર્યાય કોને કહે છે? પ્રદેશત્વ ગુણ સિવાયના બાકી સંપૂર્ણ ગુણોના વિશેષ કાર્યને અર્થ પર્યાય કહે છે. જો જેવી રીતના આ દ્રવ્યમાં અનેક ગુણો છે, એમાંથી એક પ્રદેશત્વ ગુણ છે, આ પહેલો ગુણ પ્રદેશત્વ છે એમ સમજી લો. તો પ્રદેશત્વ ગુણના દરેક સમયની જે પર્યાયો થાય છે એ પર્યાયોને વ્યંજન કરીએ છીએ. એના સિવાય આ બાકીના બધા ગુણો અને એની બધી પર્યાય એને અર્થ પર્યાય કહેવાય. તો સંબંધિત લોજિકલી આ કે આવું શું કામ ડિફરન્શિએશન કર્યું કે એક જ ગુણને જુદો કાઢ્યો અને બાકીના બધાને એક સાથે રાખ્યા? એનો આન્સર હમણાં હેમંતભાઈના સ્વાધ્યાયમાં મેં એ રીતના સાંભળ્યો કે આ જે પ્રદેશત્વ ગુણ જે છે જેનાથી દ્રવ્યનો આકાર થાય છે એ આકારને કારણે દ્રવ્યમાં સુખી દુઃખી થવામાં કે એના ઓછા વધારે થવામાં કોઈ ઇમ્પેક્ટ થતો નથી, એટલે એને અલગથી જુદો કાઢી છે. જેવી રીતના ફોર એક્ઝામ્પલ કે આકાશ દ્રવ્ય છે એ અનંત પ્રદેશી છે અને પુદ્ગલ પરમાણુ છે અથવા કાળાણુ છે એક પ્રદેશી છે, બરાબર. તો આકાશ દ્રવ્યમાં વધારે ગુણો હોવા જોઈએ ને પુદ્ગલ પરમાણુ કરતા, કેમ કે એની તો સાઈઝ આવડી મોટી છે અને આની સાઈઝ આવ એક પરમાણુ જેટલી છે, તો વધારે હોવા જોઈએ કે નહીં? તો વધારે નથી, બંનેમાં અનંત ગુણો છે. સો ધ પોઈન્ટ ઇઝ કે સાઈઝ ડઝન્ટ મેટર. આપણે અહીંયા સાઈઝ ડઝન્ટ મેટર, એટલે સાઈઝ ડઝન્ટ મેટર એટલે એને જુદો કાઢી દીધો. એની કોરોલરીમાં આપણે જોઈએ કે આને જાણવાની શું ફાયદા, તો એનાથી આપણને એમ ફાયદો ખબર પડે છે કે પેલા ભરત ચક્રવર્તીના તો મોટા મોટા શરીરો આવી હતા અને આપણા હવે નાના શરીર છે, તો એમને વધારે સુખ થશે આપણા કરતા? અથવા આદિનાથ ભગવાનનું શરીર મોટું 500 ધનુષ અને મહાવીર ભગવાનનું ખાલી સાત હાથ તો આદિનાથ ભગવાન વધારે સુખી હશે કે નહીં ભાવી ભગવાન કરતા? નહીં પક્કું 100%. અચ્છા તો હવે મને કહો કે આપણે શ્રવણ બેલગોલા જઈએ અને બાહુબલી ભગવાન ની 56 ફૂટ ની ઊંચી મૂર્તિ છે એને આપણે પ્રણામ કરીએ કે અહીંયા સેકન્ડ ફ્લોર પર સુવર્ણપુરી તીર્થ માં જઈએ અને બાહુબલી ભગવાન ની 3 ફૂટ ની પ્રતિમા છે એને પ્રણામ કરીએ તો કેમાં પુણ્ય વધારે બંધાય? શ્રવણ બેલગોલા વધારે બંધાય કે નહીં? તો જૈનિઝમ માં સાઈઝ ડઝ નોટ મેટર. આપણા જેવા ભાવો છે એ ભાવો ને અનુસાર જીવના સુખ દુઃખ કે પુણ્ય પાપ ને સંબંધ આ ખ્યાલ આવે છે. એટલે એ વ્યંજન પર્યાય ને જુદું પણ જેવી રીતના આપણે બધું ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન પણ જોયેલું પહેલા, તો એમાં કેમ ખાલી ચક્ષુ ને જુદી પાડી અને બાકીના 4 ઇન્દ્રિય અને મન ને અચક્ષુ માં નાખી દીધા? પોસિબલી કેમ કે ચક્ષુ થી એકદમ ઓબ્વિયસલી આપણને દર્શન વધારે ચોખ્ખું જણાય અને કાન થી જે દર્શન થાય છે એ આપણને આપણને એટલું સમજવા માટે, બાકી તો એટલું ક્લિયર છે. જેટલું ચક્ષુ દર્શન ક્લિયર છે એટલું જ અચક્ષુ દર્શન ક્લિયર છે, પણ આપણને શાસ્ત્ર થી સમજવા માટે એટલું ઇઝીલી પકડાતું નથી. નેવી એને જુદું પાડ્યું. અહીંયા એવું રીઝન હોય શકે પણ એવું ક્યાંય આવતું નથી શાસ્ત્ર. પણ સેમ ફોર લેસ પર્સન, એટલે એવું કોઈ સ્પેશિયલ રીઝન આવતું નથી. એવી જ રીતે અહીંયા વ્યંજન પર્યાય ને જુદી શું કામ પાડ્યું? તો આ તો હેમંતભાઈ ના સ્વાધ્યાય મેં સાંભળ્યું, મેં તમને કીધું. બાકી એના સિવાય મેં એક્ઝેક્ટલી ક્યાંય કઈ વાંચ્યું નથી. પણ એક હોય શકે કે આપણે છે ને જનરલી મિથ્યા દ્રષ્ટિ જીવો આકાર ને જોઈને બહુ ઇઝીલી લોભાઈ જઈએ છીએ. હવે જેવી રીતે આ તો આપણે પ્રતિમાઓની વાત કરીએ, પણ પૂજલમાં વાત કરીએ, પૂજલોમાં વાત કરીએ, તો પૂજલોમાં જેવી રીતના આપણે ઘર છે સમજો, ઘર છે તો એક રૂમ 1 રૂમ વાળું ઘર સારું કે 10 માળનું આખું બિલ્ડિંગ હોય સારું? કેમાં વધારે સુખી? આ ગુણને જાણવાથી ઘણા બધા ફાયદા પણ છે કે આપણે જે આપણી બધી મિથ્યા માન્યતાઓ છે એ બધી મિથ્યા માન્યતાઓ આનાથી દૂર થાય. ખ્યાલ આનાથી બધી મિથ્યા માન્યતાઓ દૂર થાય. ખરી રીતે જોવા જાવ ને સર્વાત સિદ્ધિના દેવો હોય ને એમ કહેવાય કે દેવગતિમાં સૌથી સુખી હોય તો કોણ હોય? તો જે સૌથી ઉપરના સ્વર્ગના દેવો હોય સર્વાત સિદ્ધિ કહેવાય. અને એની હાઈટ કેટલી હોય? એની હાઈટ 2 ફૂટ જ હોય, આટલી જ હોય ખાલી. પણ એ દેવો સૌથી સુખી, એટલે દેવગતિમાં સૌથી સુખી કમ્પેરિટિવ. બાકી જે સંયમી મુનિરાજ છે એના કરતા એ દુખી. ચાલો આગળ વધતું. જો હવે આ દેવ વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય એ બેમાં બે ભેદ છે, સ્વભાવ અને વિભાવ, સ્વભાવ અને વિભાવ. બરાબર? જો ક્વેશ્ચન નંબર 1214, ક્વેશ્ચન 214, વ્યંજન પર્યાયના કેટલા ભેદ? તો વ્યંજન પર્યાયના 2 ભેદ, સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય. સિમિલરલી જો પાછળ ક્વેશ્ચન 218, અર્થ પર્યાયના કેટલા ભેદ છે? તો એના પણ 2 છે, સ્વભાવ અર્થ પર્યાય અને વિભાવ અર્થ. જો આગળ આવી જાઓ પાછળ 215, સ્વભાવ વ્યંજન પર્યાય કોને કહે છે અને વિભાવ વ્યંજન પર્યાય કોને કહે છે? જો સ્વભાવ કોને કહેવાય? કે પર નિમિત્તના સંબંધ રહિત દ્રવ્યને જે આકાર હોય તેને સ્વભાવ વ્યંજન પર્યાય કહે છે. જેમ કે શિવ ભગવાનનો આકાર. જેવી રીતના આપણે જીવ જેટલા પણ છે તો જે સંસારી જીવો છે ઇન્ક્લુડિંગ અરિયન ભગવાન, જે સંસારી જીવો છે તો એના આત્માનો આકાર જેવું જેવું શરીર છે એવો એવો આત્માનો આકાર છે. શરીર ને કારણે આત્મા નો આકાર એવો છે?
ના, એવું નથી.
પણ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એવો જ કોઇન્સિડન્સ છે કે જેવું જેવું શરીર એવો એવો આત્માનો આકાર. અને સિદ્ધ ભગવાન ને તો હવે કોઈ શરીર જ નથી, એટલે એમના આત્માનો આકાર ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે. એમનો આત્માનો આકાર ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે, એમને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય. અને અર્યન ભગવાન ને અથવા મને તમને બધાને વિભાવ વ્યંજન પર્યાય કહેવાય. આટલું ક્લિયર? અથવા તો આ જ સેમ વસ્તુ તમે પૂજગલમાં અપ્લાય કરી શકો. બોલો, પૂજગલમાં સ્વભાવ વ્યંજન પર્યાય કોને અને વિભાવ વ્યંજન પર્યાય કોને? વેરી ગુડ. જે જે પરમાણુ છે, પૂજગલ પરમાણુ ઇન્ડિપેન્ડન્ટ છે, એને કોઈ સંબંધ નથી, ઇન્ડિપેન્ડન્ટ છે. તો એની એનો શેપ, એનો આકાર, એને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય. અને જેટલા જેટલા સ્કંદ બને છે, સ્કંદ એટલે કે બે અથવા બે થી વધારે પરમાણુઓનો જોઈન્ટ થઈને કમ્બાઈન્ડ ફોર્મ થતો, અને એનો જે પણ શેપ બને એ બધી વિભાવ વ્યંજન પર્યાય. આનું રેલેવન્સ છે કે એનો આકાર જે છે એનાથી કઈ ફરક પડતો નથી. સેમ એઝ વી સેડ અર્લિયર કે ભાઈ આજે ઘર મકાન આજે આ મારું શરીર સપોઝ પતલું શરીર સારું કે જાડું સારું, તો દેર ઇઝ નો કનેક્શન, દેર ઇઝ નો રેલેવન્સ. બસ એટલું ખાલી કહેવાનો મતલબ છે. ઓકે, હવે વિભાવ વ્યંજન પર્યાય જોઈએ. વિભાવ વ્યંજન પર્યાય કોને કહે છે? કે પર નિમિત્તના સંબંધ વાળા દ્રવ્યને જે આકાર હોય તેને વિભાવ વ્યંજન પર્યાય કહે. જેમ કે જીવના નર નારકાદી પર્યાય, આ નર પર્યાય એટલે કે મનુષ્ય પર્યાય, નરક પર્યાય, એમાં એમાં જેવું જેવું શરીર છે એવા એવા જીવના આકારો છે. ઓર આ પૂજલ પરમાણુનો સ્કંદ છે, તો જેવો જેવો સ્કંદ બને છે એવો એવો એનો આકાર હોય, તો એ પણ એની વિભાવ વ્યંજન પર્યાય છે. અચ્છા, મને કહો કે આકાશ દ્રવ્યમાં સ્વભાવ વ્યંજન પર્યાય કઈ ને વિભાવ વ્યંજન પર્યાય કઈ? આકાશ દ્રવ્યમાં ખાલી સ્વભાવ જ વ્યંજન પર્યાય છે, એમાં કોઈ વિભાવ છે જ નહીં. કેમ નથી? વૈભાવિક શક્તિ નથી. ચલો બરાબર, પણ એના સિવાય બીજું કોઈ આન્સર? ઇટ ઇઝ અ ગુડ લોજિક. હા, વેરી ગુડ. વૈભાવિક શક્તિ નથી એટલે એનામાં જીવ, અરે જીવ અને પૂજગલ ની જેમ એનામાં વિભાવ રૂપે પરિણમવાની શક્તિ, ધેટ ઇઝ વન. અને સેકન્ડ, જેવો જીવમાં શરીર સાથે સંબંધ થાય છે અથવા પૂજગલોમાં બે પરમાણુઓમાં સંબંધ થાય છે, એવો આકાશમાં ધર્મ અધર્મ અને કાળ એમાં કોઈમાં સંબંધ થતો જ નથી ક્યારે. અને સંબંધ થતો નથી એટલે હંમેશા એ સ્વભાવ વ્યંજન પર્યાય જ છે. સમયસારની ચોથી ગાથામાં આવે છે ને, એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં, કે જે પણ લોકમાં એક એક દ્રવ્ય છે એ બધા સર્વત્ર સુંદર છે, કે હંમેશા બધા સુંદર જ છે, પોતાના સ્વભાવમાં જ રહે છે. અને જ્યાં જેથી બને વિખવાદીની બંધન કથા એકત્વ, જ્યાં એક થી બે થયા અને બંધન થયું ત્યાં વિખવાદ ઉભો થાય છે. ચાલો આગળ જોઈએ. જો ક્વેશ્ચન 219, સ્વભાવ અર્થ પર્યાય કોને કહે છે? પર નિમિત્તના સંબંધ રહિત જે અર્થ પર્યાય હોય તેને સ્વભાવ અર્થ પર્યાય કહે છે. જેમ કે જીવનો કેવલ જ્ઞાન પર્યાય. ફરી પહેલા તો અર્થ પર્યાય કોને કહે છે? અધર ધેન આકાર, અધર ધેન પ્રદેશ. તો કયા ગુણો આવ્યા? કે જ્ઞાન આવ્યું, શ્રદ્ધા આવ્યું, ચારિત્ર આવ્યું, આદિ આવ્યું, અસ્તિત્વ વસ્તુ તો આદિ બધા. હવે એમાં કોઈનું પર નિમિત્ત હોય અને એને કારણે પર્યાય પર જે ઇફેક્ટ થાય તો એને વિભાવ અર્થ પર્યાય છે. જેવી રીતના કે આપણે અત્યારના મનુષ્ય પર્યાયમાં છે, તો મનુષ્ય પર્યાયમાં આપણું જ્ઞાન કેવલ જ્ઞાન જેવું નથી ને, ઓછું છે. અથવા આપણું જેવી રીતના વીર્ય શક્તિ જે આપણી છે, વીર્ય ગુણ છે, તો એનો પુરુષાર્થ પણ જેવી રીતના અનંત વીર્ય કેવલી ભગવાન રહે છે એવું નથી, આપણે પૂછ્યું છે. ચાલો, આ બધા જે અફેક્ટેડ પર્યાયો છે એ બધી વિભાવ અર્થ પર્યાય. સિમિલરલી પૂજગલમાં જોઈએ તો પૂજગલ પરમાણુઓમાં જે ઇન્ડિપેન્ડન્ટલી વર્ષસ ગંધવર્ણની તાકાત હતી એની બદલે જ્યાં સ્કંદ બન્યો, તો નાવ એના સ્પર્શ અને રસ ગંધવર્ણ આર ઇમ્પેક્ટેડ બીકોઝ ઓફ ધ કોમ્બિનેશન. ફોર એક્ઝામ્પલ એચ ટુ ઓ, એચ ની પ્રોપર્ટી જુદી છે, ઓ ની જુદી છે, પણ વેન દે આર કમ્બાઈન્ડ દેર પ્રોપર્ટીઝ આર ઇન્ફેક્ટેડ, તો એને વિભાવ અર્થ પર્યાય કહેવાય. ખ્યાલ આવે? અને સ્વભાવ અર્થ પર્યાય કોને કહેવાય? ઓ મેં સ્વભાવની વાંચી હતી ને, અવિર્ભાવની વાંચી, કે પર નિમિત્તના સંબંધ વાળો જે અર્થ પર્યાય હોય એને વિભાવ અર્થ પર્યાય કહેવાય. જેમ કે રાગ દ્વેષ વગેરે, જ્યાં કોઈ બીજાના નિમિત્ત વગર અર્થ પર્યાય થાય તો એને સ્વભાવ અર્થ પર્યાય, અને બીજાના નિમિત્ત સહિત અર્થ પર્યાય થાય તો એને વિભાવ અર્થ પર્યાય કહેવાય. જો થોડુંક એકાદ એક્ઝામ્પલ લઈએ આના, જે 221 માં કયા જીવને કે કયા કયા પર્યાયો હોય છે, આપણે થોડું નેક્સ્ટ ટાઈમ જોઈશું. આપણી પાસે 2-3 મિનિટ જ છે, અમુક એક્ઝામ્પલ જોઈએ છે. કોઈને કઈ ક્વેશ્ચન છે? એ પણ વિભાવ. હા, સમ્યક છે પણ હજી અધૂરું છે, અધૂરું છે એટલે વિભાવ. કેવળ જ્ઞાન સિવાય કોઈ સમ્યક, જ્ઞાન માં કોઈ સમ્યક પર્યાય નથી. થશે ને? કેવળ જ્ઞાન સિવાય સમ્યક, કેવળ દર્શન, અનંત, જે અનંત ચતુષ્ટય છે ને, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, પછી જે આ પ્રતિજીવી ગુણો છે, જે 4 પ્રતિજીવી ગુણો પણ સિદ્ધો ને પ્રગટ થાય છે, તો એ પણ સ્વભાવ અર્થ પર્યાય. સ્વભાવ અર્થ પર્યાય એટલે એ ગુણો ની પ્રગટતા જે પર્યાય, એ સ્વભાવ અર્થ પર્યાય. જે જે પણ જે જીવના અનંત ગુણો છે, એ અનંત ગુણ માંથી જે જે ગુણો અશુદ્ધ છે એની વિભાવ અર્થ પર્યાય, અને ત્યાં સિદ્ધ ભગવાન ને સ્વભાવ. ઓકે, હવે હું એક સ્ટેટમેન્ટ કહું છું, તમારે આઈડેન્ટિફાય કરવાનું કે આમાં કયા ગુણ ની કઈ પર્યાય છે ને સ્વભાવ છે કે વિભાવ. બરાબર? ઓકે, મારી હાઈટ 5 ફૂટ 10 ઇંચ છે. પેલા તો કયું દ્રવ્ય? કયું દ્રવ્ય? ભોજન ની મારી હાઈટ એટલે જીવ, જીવ દ્રવ્ય. બરાબર? જીવ દ્રવ્ય. કયો ગુણ? પ્રદેશ. વેરી ગુડ. 5 ફૂટ 10 ઇંચ છે, સ્વભાવ પર્યાય કે વિભાવ પર્યાય? સોરી, સી ધ સ્ટેટમેન્ટ ઇઝ નોટ કમ્પ્લીટ. મેં જે સ્ટેટમેન્ટ કીધું મારી હાઈટ આટલી છે, પણ મેં એ ડિફાઈન ના કર્યું કે હું સિદ્ધ ભગવાન છું કે હું મનુષ્ય છું. હવે સમજો કે હું મનુષ્ય પર્યાય માં છું અને મારી હાઈટ 5 ફૂટ 10 ઇંચ છે, તો વિભાવ વ્યંજન પર્યાય. વિભાવ વ્યંજન પર્યાય. બરાબર? ઓકે, આગળ નેક્સ્ટ. મારામાં ડોક્ટરીનું જ્ઞાન છે, એટલે સમજી ગયા વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, કે આઈ હેવ નોલેજ ઓફ અ ડોક્ટર. તો જે દ્રવ્ય કહ્યું છે, જીવ દ્રવ્ય, અરે ગુણ કયો છે? જ્ઞાન. અને પર્યાય કઈ છે? વિભાવ અર્થ પર્યાય. વિભાવ અર્થ પર્યાય. કેમ કે જે ડોક્ટરનું જ્ઞાન છે, કેવળ જ્ઞાન તો નથી, બરાબર, એટલે વિભાવ છે. અને જ્ઞાન ગુણ એ વ્યંજનમાં આવે કે અર્થમાં આવે? તો અર્થ, એટલે વિભાવ અર્થ કરે. હવે બીજું જોયું, આ ક્લાસરૂમ, આ ક્લાસરૂમ ની સાઈઝ 20 ફૂટ બાય 20 ફૂટ છે. કયું દ્રવ્ય? ઉજ્જવલ દ્રવ્ય. ઉજ્જવલ દ્રવ્ય નો કયો ગુણ? પ્રદેશ. અને પર્યાય? વ્યંજન. સ્વભાવ કે વિભાવ? વિભાવ. કેમ વિભાવ? વેરી ગુડ. ક્લાસરૂમ એક સ્કંદ છે, એટલે આ ક્લાસરૂમ ઇન્ડિપેન્ડન્ટ પરમાણુ નથી. ઇન્ડિપેન્ડન્ટ પરમાણુ હોત તો એની સ્વભાવ વ્યંજન પર્યાય, પણ અહીંયા નહીં, તો વિભાવ વ્યંજન પર્યાય. ઓકે, નાવ આઈ એમ ગિવિંગ યુ અ કોમ્બિનેશન. આ વોલ પર જે મોઝેઇક છે, એમાંથી ગ્રે કલર મને બહુ ગમે છે. ઇટ્સ અ કોમ્પ્લેક્સ સ્ટેટમેન્ટ, અને દેર આર કોમ્બિનેશન ઓફ આન્સર, તમારે બધા આન્સર આપવા વન બાય વન. ફરી આ વોલ પર જે મોઝેક છે એમાંથી ગ્રે કલર મને બહુ ગમે છે. કયા દ્રવ્ય? ઉજ્જવલ અને જીવ. કયું દ્રવ્ય કયું છે? આ વોલ જીવ દ્રવ્ય છે એ ઉજ્જવલ, અને જીવ કયું છે? ઉજ્જવલ દ્રવ્ય નો કયો ગુણ? રંગ ગુણ. વેરી ગુડ. એનો વર્ણ ગુણ રંગ. અને એની કઈ પર્યાય? ગ્રે પર્યાય. એની ગ્રે પર્યાય. ગ્રે એટલે સ્વભાવ કે વિભાવ? સોરી, ગ્રે એટલે અર્થ કે વ્યંજન? કલા અર્થ પર્યાય. વર્ણ ગુણ એની અર્થ પર્યાય, બરાબર. અને સ્વભાવ છે કે વિભાવ છે? વિભાવ. કેમ? ના, ખાલી ગ્રે છે, વિભાવ છે. હા, કેમ કે વોલ નું મોઝેક છે અને એક તંત્ર છે, એક પરમાણુ નથી. ઓકે, હવે જીવ દ્રવ્ય માં આવી જાઓ. જીવ દ્રવ્ય કોણ છે? મને. ગુણ કયો? ચારિત્ર ગુણ. વેરી ગુડ. અને પર્યાય? પર્યાય નો વર્ડ શું હતો? ગમે છે. એ ગમે છે ચારિત્ર ગુણ ની પર્યાય. ગમે છે એટલે રાગ છે, રાગ એના ગમે છે એટલે ચારિત્ર ગુણ ની પર્યાય. હવે કહો સ્વભાવ કે વિભાવ? અર્થ પર્યાય અને વિભાવ. જીવ ની ચારિત્ર ગુણ ની વિભાવ. ગૌતમ સ્વામી ને, ગૌતમ સ્વામી ને શાહી સમ્યક જો છે, તો યુ નો ધી આન્સર સ્વભાવ છે. પણ યુ હેવ ટુ ડિફાઈન કે કયા ગુણ કયા દ્રવ્ય છે. પેલા તો દ્રવ્ય કયું? કોણ છે જીવ? ગૌતમ સ્વામી જીવ. હવે કયો ગુણ છે? શ્રદ્ધા ગુણ. આ સમ્યક તો એ કયા ગુણ ની પર્યાય છે? ના, શ્રદ્ધા ગુણ ની પર્યાય. સમ્યક તો એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણ ની પર્યાય. સમ્યક જ્ઞાન કીધું હોત તો જ્ઞાન ગુણ ની પર્યાય, બરાબર. હવે ક્ષાયિક સમ્યક તો છે. ક્ષાયિક એ સ્વભાવ છે કે વિભાવ છે? એ સ્વભાવ બને. ઇવન તો હજી તો છોટા કે છઠ્ઠા સાતમા ગુણસ્થાને છે, પણ એ ગુણ ની પર્યાય પૂર્ણ રૂપે પ્રગટ થઈ ગઈ એટલે એ સ્વભાવ પર્યાય, બરાબર. તો હવે સ્વભાવ અર્થ કે વ્યંજન? અર્થ પર્યાય. કેમ કે ચારિત્ર ગુણે અર્થ પર્યાય, બરાબર છે. ચલો, આના વધારે એક્ઝામ્પલ અને પછી એના ફર્ધર એનાલિસિસ આપણે નેક્સ્ટ ક્લાસમાં. જીનવાણી
હે જીનવાણી વારતી સોની શકો નિહરે જોતે શરણાગ રહે સ્વભાવે સુખને જીનવાણી કે જ્ઞાન કે સુજે લોકાયો સોવાણી મસ્તક નમો સદા દેશ હું.